ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय हरिकृष्णाय श्री सहजानन्दे स्वामिने नमो नमः। बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज ने, श्री घनश्याम महाराज ने, श्री राधा रमण देव, श्री लक्ष्मी नारायण देव ने। परात्पर परब्रह्म पुरुषोत्तम भगवान स्वामी नारायण एनी परावाणी એવું વચનામૃત અતિ ગહન વિષય છે। બીજી કોઈ પણ કથા હોય ને તો ધડક ન હોય, પણ વચનામૃતમાં તો ધડક હોય, કારણ કે મહારાજનો જે અંતર્ગત અભિપ્રાય છે એને આપણે વ્યવસ્થિત સમજાવી શકશું કેમ એમ। અને ત્યારે મહારાજને પ્રાર્થના કરવી પડે કે મહારાજ આપના શબ્દ આપ સમજાવો, અમારું કામ નથી એમ। વચનામૃતમાં મહારાજ સ્વયં પ્રેરણા કરે તો સમ્યક સમજી શકાય એવો આ ગહન વિષય છે। એટલે તમે જુઓ ને વચનામૃતની કથા ક્યાં થાય, ઠેર ઠેર કહો, કારણ કે એને સાંભળનારા શ્રોતાને જ જડતા પાછા શિબિરમાં માણમણ હાથમાં આવે છે તો જા જા તો નહીં, એટલે ગહન વિષય છે। પણ વચનામૃતમાં રસ પડ્યા વિના મહારાજને સમજવા પણ કઠણ છે। વચનામૃતના માધ્યમથી મહારાજની જે નિષ્ઠા દ્રઢ થઈ શકે, મારનો અંતર્ગત અભિપ્રાય જે સમજી શકાય એ હું સમજુ છું ત્યાં સુધી કદાચ કોઈના માધ્યમથી ન સમજી શકાય। એટલે આજે વચનામૃત ઉપર આપણે જ્યારે જવાનું છે ત્યારે આપણે વચનમૃતમાં મધ્ય પ્રકરણ, અંત્ય પ્રકરણ, શારીપુર પ્રકરણ, પંચાળા પ્રકરણ અને કાર્યાણી પ્રકરણ એટલે થયા ને, એટલે આપણે પૂરા કરી ગયા છીએ। આ વખતે શિબિરમાં વડતાલ પ્રકરણ અને લોયા પ્રકરણ બેને આપણે પૂરું કરવાનું છે। એમાં વડતાલથી આપણે આજે પ્રારંભ કરીએ છીએ। વડતાલનું પહેલું જ વચનમૃત આપણે લઈએ છીએ। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1882 કારતક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તક્યા નખાવીને બિરાજમાન હતા ને ધોળો સુરવાલ ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગુઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો ને માથા પર કસુંબી રેટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખભે કસુબલ રેટો જરકશી છેડાનો બિરાજમાન હતો ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર બિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા બિરાજમાન હતા ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા અને બાજુબંધ બાંધ્યા હતા। એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારંદે બિરાજમાન હતા અને પોતાના મુખારિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। 1882 કારતક સુધી એકાદશી છે, કયો દિવસ છે કોઈને ખબર છે? હરિભક્તોને ખાલી ઉછી આંગળી કરજો, જવાબ તો હું જ આપવાનો છું, ખબર છે? બહુ સારી વાત છે, આજ બહુ પવિત્ર દિવસનું વચનામૃત છે। પાર્ષદોને ખબર છે આજે મહારાજે પોતાનો બીજો સંકલ્પ પૂરો કર્યો છે, આચાર્ય પદની સ્થાપના કરી તે દિવસનું વચનામૃત છે। 1882 કારતક સુધી એકાદશી દિવસે શ્રીજી મહારાજે પોતાને સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી તે દિવસનું વચનામૃત છે। મહારાજ આ વચનામૃતની અંદર આંબાવાડિયામાં સિંહાસન ઉપર બિરાજમાન છે, જોકે સભામાં આપણે બહુ ઊંડા નથી ઉતરતા, પણ સવા એટલા માટે આપણા આનંદ સંતોએ લખી છે। આજે એની ઓછી વધતી મહત્તા કદાચ સમજાય, પણ હજારો વર્ષ પછી આની ખૂબ મોટી મહત્વતા સમજાશે। હજારો વર્ષ પછી પણ આ વસ્તુ આપણી પાસે ચોક્કસ છે એવી સાબિતી થશે. દાખલા તરીકે જરાક સ્લો કરજો. આપણે યાત્રા કરવા માટે જઈએ છીએ બીજી જગ્યાએ, એના સ્થાન પણ જોઈએ, અને જન્મસ્થાન હોય, બીજા ત્રીજા સ્થાન હોય, તો ઊંડે ઊંડે થોડીક શંકાને સ્થાન રહે કે ઈજ સ્થાન હશે કે બદલું હશે, કારણ કે એનો ચોક્કસ નિર્દેશ જોવા મળતો નથી. જ્યારે આમાં મહારાજ બહુ ચોકસાઈથી નિર્દેશ કર્યો છે. એક કારણ, બીજું કારણ કે મનની વૃત્તિઓ બહુ ફેલાયેલી હોય તો સભા પૂરી થાય ને ત્યાં સુધી પાછી અંદર આવી જાય, અને મન જો સ્થિર થાય તો જ વચન સમજાય. એટલે આટલું સભાની બહુ મહત્વતા છે. હવે આ પહેલા વચનામૃતની અંદર મહારાજ અજોડ વાત કરે છે, અને વડતાલના વચનામૃતની અંદર મહદ અંશે વડોદરાના ભક્તોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. હરિભક્તો કેવા કેવા વિદ્વાનો હશે અને કેવા કેવા જ્ઞાની હશે, અને મહારાજ કેવા અજોડ હરિભક્તોને તૈયાર કર્યા હશે એ જો જાણવું હોય ને તો વડતાલના વચનામૃતમાંથી આપણને સ્પષ્ટ જાણવા મળે. જબરા મોટા મોટા વેદના આચાર્યો પ્રશ્નો ન ઉઠાવી શકે તેવા તેવા પ્રશ્નો ઉઠાવ્યા છે, એટલે એની વિદવત્તાના પણ દર્શન થાય છે. અને એકલા વિદ્વાનથી આવા પ્રશ્નો ન ઉઠી શકે, વિદ્વાન હોવા છતાંય પણ પ્રશ્ન એના ભક્તિસભર છે, માટે વિદ્વાન હોવા છતાંય પણ ભગવાનના મહાન એકાંતિક ભક્તો હશે એવી પણ વડતાલના વચનામૃત આપણને પ્રતીતિ કરાવે છે. ન તો વિદ્વાન ને ભગત બે ભેગા જલ્દી ન થાય, સમજાય તમને? ભગત લગભગ બહુ વિદ્વાન ન થાય, અને વિદ્વાન બહુ ભગત ન થાય, એ થોડો થોડો ક્રોસ છે. પણ મહારાજની ઘેરે બે ભેગું થઈ ગયું, મહારાજની ઘેરે બે ભેગું થઈ ગયું. હરિભક્તો અને સંતો બંનેની અંદર વિદવત્તા એ ગજબની હતી, અને સાથે સાથે દાસત્વ ભાવ પણ ગજબનો હતો, ભગવાન વિશે ભક્તિ પણ ગજબની હતી. નહીતર બે વસ્તુ તમે જગતના વિદ્વાન સામે દ્રષ્ટિ તમે નાખો તો આખે આખા અહંકારના પુતળા એટલે વિદ્વાન, એવી પોઝિશન 100% નહીં પણ 90% તો ખરી જ. પણ ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો જબરા વિદ્વાન હોય, પ્રકાંડ પંડિત હોય, વિદવત્તાના બેતાજ બાદશાહ હોય, પરંતુ તેમ છતાંય સાવ દાસ હોય. ભલભલા વિદ્વાનોને 300-300 ઝુકાવનારા મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂઘરા બાંધી નાચે, હું તો ઘણી છું નગણી નાર તોય તમારી રે, એ સ્વામિનારાયણની ઘેરે બને, દુનિયામાં ન બની શકે. એટલે મહારાજની પાસે કેવા કેવા વિદ્વાન હરિભક્તો હતા એ પ્રશ્ન ઉપરથી ખબર પડે. પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મુમુક્ષ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય, ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? એટલો સરસ પ્રશ્ન પૂછ્યો મહારાજ. નિર્વિકલ્પ સમાધિને જ્યારે પામે ત્યારે ગુણાતીત થાય, એટલે ટૂંકમાં સમાધિ કક્ષાને પામે ત્યારે ગુણ થકી પર થાય, અને બીજો બાજુ તમે પકડો તો ગુણ થકી પર થાય ત્યારે સમાધિ થાય. જ્યાં સુધી સમાધિ નથી થઈ ત્યાં સુધી ગુણ થકી પર નથી. એનો મતલબ ગુણ સમાધિ થઈ એટલે ગુણ થકી પર થઈ જ ગયો છે, ને તો સમાધિ શક્ય જ ન બને. તો મહારાજ એની તો પછી ગતિ શ્રેષ્ઠ જ થાય સમાધિ વાળાની, કારણ કે ત્રણ ગુણ થકી પર વર્તે છે. હજી થોડું માઇક સ્લો કરવાની જરૂર છે, એમાં તો મહારાજ અમને કોઈ ડાઉટ પણ નથી કે સમાધિ વાળાને અસદગતિ થાય, એવો તો અમને કોઈ સંકલ્પ ઉઠતો નથી. સમાધિ જેને થાય એની તો મુક્તિ થાય જ, એ તો વાત બહુ સ્પષ્ટ છે, એ વાત તો બહુ સ્પષ્ટ છે. પણ મારા અમારો પ્રશ્ન તો એ છે કે જેની એવી નિરુપલ્પ સ્થિતિ ન થઈ હોય, સમાધિ સ્થિતિ ન પામ્યો હોય, તો એની શું દિશા થાય, એનો મોક્ષ કેમ કરીને થાય? એટલે આમ ગણો તો આ પ્રશ્ન આપણા બધાને છે, સમજાણું. આમાં માંડ 10-15 હરિભક્તો નિર્વિકલ્પ સમાધિ વાળા છે, એટલે આ પ્રશ્ન આપણા માટે છે. નતર આ વચનામૃત કદાચ મારે ન લખ્યો હોત અને કોઈ શાસ્ત્ર વાંચતા એ વાત જયારે આવત કે નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી મુક્તિ સંભવિત ન બને, તો આપણને ઊંડે ઊંડે સંશય રહી જાત કે મારો મોક્ષ થશે કેમ. એટલે શોભારામ શાસ્ત્રીને જાણે મહારાજે જ પોતે પ્રેરણા કરાવી છે કે તમે આવો કોઈ પ્રશ્ન અમને પૂછો, અમે જવાબ આપીએ. એટલે શોભારામ શાસ્ત્રી પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રાણનો નિરોધ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી જ છે, તે કહીએ તે સાંભળો. મહારાજા શાસ્ત્ર માત્ર પર પોતાનો એક્સ્ટ્રા ઓર્ડર કર્યો છે. બોલો, અને તો આવો ઓર્ડર મારા સિવાય કોઈ કરી ન શકે. કારણ કે પ્રાણાયામ કરવાથી સમાધિ શક્ય બની શકે, મહારાજ એનો કાંઈ મેળ નથી. પ્રાણાયામ કરતા કરતા પણ નિર્કલ્પ સમાધિ નો પણ થાય એનું કારણ છે. નિર્કલ્પ સમાધિ ખાલી પ્રાણાયામથી ન થાય, એની પાછળ કઈક રહસ્ય છે. રહસ્ય કેવું છે ખબર તમને? મહારાજનો બહુ સ્પષ્ટ મત છે, જ્યાં સુધી મહારાજ કે સાકારની ઉપાસના દ્રઢ ન થાય, સાકારની ઉપાસના દ્રઢ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મહારાજ કહે કે કોઈ એમ કહેતો હોય કે આને સમાધિ થઈ કે આત્મદર્શન થયું તો માનવું નહીં. અને મહારાજ કે થયું હશે તોય પણ ગાયનું કોઈ પૂછડું જોયું, કોઈ શિંગડું જોયું, અને પછી એમ કે મેં ગાય જોઈ એટલું થાય સમ્યક થઈ હગે, એનું કારણ છે. એનું કારણ એવું છે કે એ વ્યક્તિ જ્યારે દાખલો કરે, સાધન કરે છે, ત્યારે સાધન કરતા કરતા એને માનો એક સ્ટેપ કોઈ પણ પ્રકારનું પ્રાપ્ત થયું, પછી વધારે સાધન કરે તો બીજું સ્ટેપ પ્રાપ્ત થયા પછી અંદર મનમાં એમ રહે કે હજી મારું કાંઈક આગળ હશે ખરું, એમ આટલા મહેનતમાંથી આ મળ્યું, જરાક વધારવું પડશે. આટલા સાધનથી આ મળ્યું તો આથી વધારે સાધન કરું થોડુંક વધારે મળશે, એવો એના મનની અંદર ભ્રમ રહેશે. અને એ ભ્રમ રહેશે એટલે સાધન કરતો રહેશે પણ એને ખબર ચોક્કસ નથી કે ક્યાં અટકવાનું છે. એટલે શક્ય છે કે સાધન કરતા કરતા થાકીને વચ્ચે હોતે અટકી જાય, સાધન કરતા કરતા વચ્ચે હોતે અટકી જાય. જ્યારે આ જે મહારાજ જે પદ્ધતિ બતાવે છે એ પદ્ધતિ મહારાજ અલૌકિક બતાવે છે. મહારાજ કહે કે નિર્વિકલ્પ સમાધિ એ પ્રાણાયામના યોગે કરીને થાય છે એવું માનવાનું કારણ એટલા માટે, કારણ કે પ્રાણાયામને માર્ગે હાલનારને જો જ્ઞાનની કચાશ છે તો એને ક્યાં પોગવે અને પોતાને ખબર નથી તો નિર્કલ્પ સ્થિતિને પામી જવાની છે. એ સ્થિતિને કઈ રીતે પામવાનું? નથી જ પામવાનો. માણસને અહીંયાથી દાખલા તરીકે પેલો કોલંબસ હતો, કોને શોધવા નીકળ્યો હતો? ભારતને. કહો, ભારત સુધી કામનો પોઈ આવી ગયો, એને બીજો ખંડ હાથમાં આવી ગયો અને મનમાં શું મનાઈ ગયું? બસ આ જ ભારત છે. કારણ કે ભારત વસ્તુગતે શું છે, કેવો છે, એની શું ભૌગોલિક સ્થિતિ છે એનું એને કાંઈ જ્ઞાન નહોતું, તો જેથી કરીને ત્યાં રોકાઈ ગયો. મનમાં માની જ લીધું કે બસ મને તો ભારત મળી જ ગયું, અને માનીને મરી ગયો. માનો ત્યાં ત્યાં મરી ગયો, પણ એને ભારતની ધરતી પર પગ મૂક્યો ન મૂક્યો. એમ મહારાજ કે જ્ઞાનની કચાશ છે, નિશ્ચયની કચાશ છે, ત્યાં સુધી મહારાજ કે સમાધિ કરતા કરતા, માનો સાધના પ્રાણાયામ કરતા કરતા કોઈ સ્ટેપ પ્રાપ્ત કરશે, પણ એ સ્ટેપ જે મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ સ્ટેપ છે એ સ્ટેપ સુધી પહોંચવાની શક્યતા નથી. એટલે યાદ રાખજો, અહીંયા મહારાજ અષ્ટાંગ યોગનો નિષેધ નથી કરતા, યાદ રાખજો. મહારાજ પ્રાણાયામનો નિષેધ નથી કરતા, નતર આ વચનામૃતને પકડીને કે જો મહારાજે કીધું પ્રાણાયામનો કાંઈ મેળ નથી, માટે મારે કાંઈ હલવાની જરૂર નથી, મહારાજ એવો નિષેધ કરતા નથી. મહારાજ એમ કહેવા માગે છે જ્ઞાન વિના તમે કરાયેલો પ્રાણાયામ તમને જ્યાં પોગવું ત્યાં નહીં પોગાડે, માટે તમારો પ્રાણાયામ જે છે એ તમને ભલે ગમે તેટલો મહાન દેખાતો હોય પણ એની સાથે તમારે જ્ઞાનની આવશ્યકતા રહેશે. એટલે આપણે વાત એમ સમજવાની કે પ્રાણાયામ પણ કરે છે અને જ્ઞાન પણ છે નિશ્ચયનું, તો બધા કરતા શ્રેષ્ઠ છે. કારણ કે એને જ્ઞાન ને અનુભવ બંને થશે, જ્ઞાન વિજ્ઞાન બે પ્રાપ્ત કરી શકશે. બાકી એકલું જ્ઞાન જો નિર્વિકલ્પ પ્રાણાયામને માર્ગે આગળ નહીં વધતો હોય અને એકલું જ્ઞાન હશે અને ધ્યાન ધારણાને આગળ નહીં વધતો હોય તો જ્ઞાન જ રહેશે. વિજ્ઞાન તો ભગવાનની કૃપાથી જે દિવસે દેહ છોડશે તેથી થશે. બાકી દાખલો કર્યા વિના એકલું જ્ઞાન દાખલો કર્યા વિના આ દેહની અંદર પ્રાણ છે ત્યાં સુધી વિજ્ઞાન કક્ષાને પગાડે નહીં. જ્ઞાન વિજ્ઞાનમાં ખબર છે તમને, વિજ્ઞાન કોને કહેવાય? જ્ઞાન એટલે જાણવું, વિજ્ઞાન એટલે અનુભવવું. એ જ્ઞાન વિજ્ઞાન બે તો ત્યારે જ ભેગા થશે કે જ્યારે એને પ્રાણાયામ હશે અથવા તો કોઈ પ્રકારની સાધના હશે અને ભગવાન સ્વરૂપનું જ્ઞાન હશે. એટલે મહારાજ તો બહુ સ્પષ્ટ વાત બતાવે, મહારાજ કે જ્ઞાન પ્રાપ્ત કરે એના ભગવાન સ્ટેપ શું છે, ભગવાન વસ્તુગતે શું છે, ભગવાન કોને કહેવાય, સર્વથી પર કોણ છે, જે પામ્યા પછી કાંઈ જ પામવાનું બાકી નથી રહેતું એવું જેને જ્ઞાન નથી. અને સાધન કદાચ એના ગમે તેટલા હોય, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન ધારણા અને સમાધિ કક્ષા સુધી પહોંચ્યો હોવા છતાંય પણ એ અધૂરો રહેશે એવું કહે છે મહારાજ. મહારાજ કે અમે જે તમારો પ્રશ્ન છે, નિર્વિકલ્પ સમાધિ થઈ આવીને ગુણાતીત કઈ રીતે ભક્ત થાય, તો ગુણાતીત થવાનો માર્ગ મહારાજ કે મેં તમને દેખાડે છે કે માર્ગ જુદો છે, સાંભળો. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે અત્ર સર્ગો વિગર વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ ઉતયઃ મનોંતરે એશાનું કથા નિરોધો મુક્તિ રાષ્ટ્રયઃ. એ શ્લોકનો એમ અર્થ છે જે વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશય રૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેની વિશે જે મોમોક્ષની અચળમતી થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાની વિશે ભ્રાંતિ ન થાય. જે આંબા આ આંબાનું વૃક્ષ છે કે નહીં હોય તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થાય તો પણ નિરુકલ્પ સમાધિ છે, ને પ્રાણ લીન થાય તો પણ નિરુકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદીપ ને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે, એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને જો દેવી ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં. અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાની ઈચ્છે, પણ મનના વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, અને સમાધિ ન હોય તો પણ સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય, અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તો પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે અમે તો તમને કહીએ છીએ, અમે તો તમને સ્પષ્ટ વાત બતાવીએ છીએ કે નિર્વિકલ્પ સમાધિ એને જ કહી શકાય કે જેના હૃદયમાં ભગવાન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ભગવાન સિવાય વિકલ્પ બચ્યો નથી બીજો પણ પોઈન્ટ, અને જે ભગવાન એના સંકલ્પમાં છે એ જ ભગવાન આ પોતે છે જે પ્રગટ મને મળ્યા, એવી જ્યાં સુધી મહારાજ કે દ્રઢ ગાંઠ નથી ઓળી એને કદાચ સમાધિ થતી હોય તો ભલે, અને ન થતી હોય તો ભલે, એને નિર્વિકલ્પ કહેવાય નહીં. અને માનો કે એવી દ્રઢ ગાંઠ વળી ગઈ છે એને સમાધિ થતી હોય તો ભલે, ન થતી હોય તો ભલે, મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિ વાળો જ જાણો, નિર્વિકલ્પ સમાધિ વાળો જ જાણો. મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય, તો મહારાજ ત્યાં મહારાજે ભાગવતનો શ્લોક લાઈન વાત કરી. મહારાજ કે અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ મુતયઃ. જેની એવી સમજણ હોય, કેવી સમજણ હોય, તો કે સર્ગ એટલે જે પ્રકૃતિ પુરુષથી ઉપજ્યું બ્રહ્મા સુધીનું જે કઈ કાર્ય છે એને કરનારા એ મને મળ્યા પ્રગટ ભગવાન એ વતે જ થાય છે. એ જે આખું આખું જે સર્જન કર્યું એ સર્જન કરવાનું કાર્ય પણ મને મળ્યા ભગવાન એની સામર્થ્ય વતે જ થાય છે. વિસર્ગ બ્રહ્માથી નીચેનો જે ડિપાર્ટમેન્ટ છે એમાં પણ જે કાંઈ સર્જન થયું એ મને મળ્યા જે પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ વતે જ થઈ રહ્યું છે. એમ હું કામ મહારાજ કહે છે ખબર છે, કારણ કે શાસ્ત્રનો એવો મત એક પડ્યો છે કે આ જે 14 લોક છે ને, આ મૃત્યુલોક, આ નીચે અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ, અને ઉપર ભૂવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને સત્યલોક, આ જે 14 લોક છે આ 14 લોકની ઉત્પત્તિ ભગવાન કરતા નથી, એનું પાલન ભગવાન કરતા નથી, એનો પ્રલય પણ ભગવાન કરતા નથી, પણ બ્રહ્મા વિષ્ણુ અને શંકર કરે છે. એવા શબ્દો પડ્યા હોય કે જેથી કરીને કરતા કોક મનાય જાય, કરતા કોઈક મનાય જાય. પણ મહારાજ કે ત્યારે જેની મતિ ભમે નહીં એવું વાંચ્યા પછી સાંભળ્યા પછી પણ મતિ ભમે નહીં અને તુરંત મનમાં વિચાર થાય તુરંત મનમાં વિચાર થાય કે નરી આંખે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ દ્વારા બધું કાર્ય થતું દેખાય છે, પરંતુ એની અંદર પણ શક્તિના દેનારા મને મળ્યા જે પ્રગટ ભગવાન એ જ છે, એની સામર્થ્ય વતે જ બ્રહ્મા વિષ્ણુ અને શંકર ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરવા માટે સક્ષમ થયા. આમ મનાય તો મહારાજ કેવો જે ભક્ત છે એને સમાધિ ન થતી હોય તો પણ એને નિર્વિકલ્પ સમાધિ વાળો જાણવો. એની એવી પોઝિશનમાં પણ બ્રહ્મા વિષ્ણુ કે શંકર કોઈ કરતા ન મને, એને કોઈ કરતા ન મને, એને પોતાને મળ્યું જે સ્વરૂપ એ જ કરતા મનાય, ત્યારે મહારાજ કે એને સમાધિ વાળો ભક્ત જાણવો. અને સ્થાનમ પોષણ ઉતયઃ, મને મળ્યા જે ભગવાન કેવા છે તો કે ઇન્દ્રિયો આદિ તમામના ઉપર વિજયને પ્રાપ્ત કરનારા છે, તમામના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એવી મહાન સ્થિતિ વાળા છે. આટલું જ નહીં પણ એની સાથે સતત જે પોતાનો છેડો જોડી રાખે છે એને પણ સર્વના વિજેતા કરી દે છે, એવા જે મોટા ભગવાન એ કોઈ બીજા નથી પણ મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ જ છે. એ વતે જ આ પોઝિશન નિર્માણ થાય છે, એવી ને એવી પોઝિશન કોઈ દી નિર્માણ થાય નહીં. અનભક્તો એ વાત એમ જ છે, બરાબર સમજો, એ વાત એમ જ છે. એટલા માટે કહું છું એ વાત એમ જ છે કે આપણા નંદ સંતોની સામે જયારે દ્રષ્ટિ નાખશો ત્યારે તમને અનુભૂતિ થશે, ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણના ઘર છે બીજ જગ્યાએ જયારે પણ સામર્થ્ય કોઈને જણાણે છે ત્યારે અવશ્ય મેં એના મનમાં એમ થયું છે કે હું તો કઈ છું એમ. જયારે આપણા નંદ સંતો સામે દ્રષ્ટિ નાખો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, આ બધા મહાપુરુષો પર તમે દ્રષ્ટિ નાખો તો બહુ સ્પષ્ટ દેખાય છે કે સર્વ રીતે વિજેતા હતા, એ સર્વ રીતે વિજેતા હતા. એવામ દુનિયા એમ કહેતી હતી હેમરાશા શેઠે તો પગ પકડ્યા મૂકે નહીં કોઈ રીતે ગોપાળાનંદ સ્વામીને. ગોપાળાનંદ સ્વામી એટલે મારા મૂકી દે તો કહું નો જ મૂકું કે તમે તો સાક્ષાત ભગવાન છો, કે અત્યાર સુધી તો હું પ્રતિમાને પૂજતો હતો પરંતુ આજ તો આપ સાક્ષાત પ્રગટ મળી ગયા, તમે સાક્ષાત કૃષ્ણ જ છો, બોલો. હેમરાશા શેઠ પગ નતો મૂકતા ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું મૂક મારા અને સાંભળ, જેનો પગ પકડવા જોઈએ એવું તત્વ હું તને દેખાડી દઉં અને એ તત્વ આજ ગઢપુરમાં બિરાજે છે ને એ છે સ્વયં ભગવાન સ્વામિનારાયણ. એમ કેમ થયું તો કે એને આ તત્વ સમજાવવા સંપૂર્ણ આવી ગયું હતું, સમજાય છે. આ તત્વ જે પુરુષોત્તમ નારાયણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ પૂર્ણ સમજામાં આવી ગયા હતા, જેથી કરીને મતિ ભમી નહીં, એમ લેશ માત્ર એની મતિ ભમી અને નહીં તો જયારે સામર્થ્ય આવતી જાય છે તેમ તેમ આ સ્વરૂપ સમજામાં જો ફેરો હોય તો મતિ ભમવા માંડે છે. એટલે મહારાજ અહીંયા મહારાજ બહુ અદભુત વાત બતાવે છે. મહારાજ કે જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, જ્ઞાને કરી નિર્વિકલ્પ સમાધિ થઈ હોય, એની આવી સ્થિતિ હોય કે એ ભગવાનને આટલા બધા નિર્દોષ સમજે, આટલા બધા નિર્દોષ સમજે અને સર્વને અધિષ્ઠાતા ભગવાનને સમજે કે ભગવાન વતે જ વિજેતા પણ પ્રાપ્ત થાય છે, એવી ના થતું નથી. એવા જે ભગવાન એ આ જ છે જે પ્રગટ મને મળ્યા એ સિવાય બીજા કોઈ નથી એમ સમજે મહારાજ કે વગર નિર્વિકલ્પ સમાધિ પણ એને સમાધિ છે એમ જ સમજવું. એમ પોષણ જીવ પ્રાણી માત્રનું જે પોષણ થઈ રહ્યું છે, પછી કોઈ પણ જગ્યાએ હોય નહીં, કોઈ પણ જગ્યાએ પોષણ થઈ રહ્યું છે, એવા મનુષ્યનું થઈ રહ્યું હોય તોય ભલે, પશુનું થઈ રહ્યું હોય તોય ભલે, ઇન્ડિયામાં હોય તોય ભલે, અમેરિકામાં હોય તોય ભલે, મૃત્યુ લોક ઉપર હોય તોય ભલે, સ્વર્ગમાં હોય તોય ભલે, સત્ય લોકમાં હોય તોય ભલે, અરે પ્રકૃતિ પુરુષના લોકમાં કેમ નથી, જે કોઈ જગ્યાએ જ્યાં પણ પોષણ થઈ રહ્યું છે એ પોષણના કરનારા મને મળ્યા જે પ્રગટ ભગવાન એ વતે જ બધું થઈ રહ્યું છે, એના સિવાય કોઈ કરનારો નથી. પછી કોઈ જગ્યાએ ગમે એટલી સામર્થ્ય જણાય તોય શું, પછી સાગર ઉપર કોઈ સેતુ બાંધે તોય ભલે અને ચટલી ઇંગલી ઉપર કદાચ પહાડ તોડે તોય ભલે, એ મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ વતે જ બધી ઘટનાઓ ઘટે છે. આમ જયારે મનાય ત્યારે મહારાજ કે એમ સમજવું કે એને નિર્વિકલ્પ વગર નિર્વિકલ્પ સમાધિ પણ સમાધિ જ છે. અને મહારાજ કે એવો જે ભક્ત છે એ જ ભક્ત અમને અતિશય પ્યારો છે. ઉતયઃ, ઉતયઃ માને જીવાત્માની અંદર પરમાત્મા તત્વ તો એવું છે કે જેની અંદર કોઈ પ્રકારની કસર છે જ નહીં, એને તો માયા સ્પર્શ કરવા જાય ને તો માયા નિર્ગુણ થઈ જાય, એ પોઝિશન વાળા છે. પરંતુ ગમે તેઓ વાસનિક આત્મા, ગમે તેઓ વાસનિક આત્મા હોય, પણ એવો વાસનિક આત્મા પણ આ મને મળ્યા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ, એનું ચરણારવિંદ ને પકડે, એને શરણે થાય અને એને કીધા પ્રમાણે જો ચાલે તો તમામ દોષ થકી એને પર કરી દે, ગમે તેવા વાસનિક ને નિર્વાસનિક કરી દે, એવી જે તાકાત છે તાકાત બીજી કોઈ નથી, પણ મને મળ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ નારાયણ એ જ છે, એમાં જ છે. આમ જયારે મનાય ત્યારે મહારાજ કે સમાધિ થાય તોય ભલે અને સમાધિ ન થાય તોય ભલે, એને સમાધિ યુક્ત જ જાણ. અને મહારાજ એક એક વાત બહુ અદભુત બતાવે છે. મહારાજ કે મન્વંતર ઈશાનું કથા, માને મનુ છે ને બધા મન્વંતરો, એ જે મન્વંતરોનું આખું સર્જન થાય, કારણ કે 14 મનુ ને 14 ઇન્દ્ર, એ જયારે મરે ત્યારે બ્રહ્માનો વિરાટ બ્રહ્મનો એક દિવસ થાય, એને એક દિવસમાં 14 ઇન્દ્ર અને 14 મનુ મરી જાય. એ જે ઘટનાઓ બધી ઘટે છે, મન્વંતરો આદિકની જે ઘટનાઓ ઘટે છે, અથવા તો ભગવાનના જે અનેક વિધ અવતારો થાય છે, જે અવતારોના માધ્યમથી મોટા મોટા જબરજસ્ત કાર્યો થાય છે, જે કાર્ય બુદ્ધિની અંદર ન બેહે, નાસ્તિક માણસને તમે કહો કે આમ ભગવાને અવતાર ધારણ કરીને કાર્ય કર્યું તો એની બુદ્ધિ હા ન પાડે, એની બુદ્ધિ હા ન પાડે. એમ કોઈ કહે કે નીચે કોલમ કર્યા વિને અમને પથરા તરાવ્યા તો સાયન્સ કે ટેકનોલોજી વાળો કોઈ દી હા ન પાડે, એમ કોઈ દી એનું 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 મગજ હા ન કહે કે વગર કોલમે એમને બ્રિજ તૈયાર થઈ શકે. પણ એવા બ્રિજોને તૈયાર કરનારા, એવા અનંત અવતારો, એવા અનંત અવતારો જે થાય છે ભૂમંડળ ઉપર, એના જબરજસ્ત મોટા ચરિત્રો છે, એ તમામ ચરિત્રોના કરનારા, એની અંદર તમામ રીતનો પાવર દેખાડનારા બીજા કોઈ નથી, પણ મને મળ્યા એવા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. એમ જે મનાય એવી જે બુદ્ધિ હા પાડે ત્યારે સમજવું કે વગર નિર્વિકલ્પ સમાધિ એ સમાધિ જ છે. મહારાજ કે એને કદાચ સમાધિ ન થતી હોય તોય પણ એના મોક્ષમાં ફેર પડશે નહીં. એનું કારણ છે, કારણ કે આવી એની મતિ જયારે સ્થિર થાય છે, આવી મતિ જયારે એની દ્રઢ થાય છે, પછી એને આ તત્વને પામવા સિવાય બીજું કોઈ પણ વસ્તુ પામવાનો સંકલ્પ જ રહેતો નથી. અને માનો કે આવું જ્ઞાન નથી થયું અને સાધન કરી કરીને કદાચ સમાધિ કક્ષાને પામી ગયો અને કાંઈક એને દેખાણું, તો જે દેખાણું છે એના કરતા બીજું જોવાનો એને સંકલ્પ રહેશે, એટલે મહારાજ કે એને સવિકલ્પ જાણવો. પણ આવી જ એની પોઝિશન નિર્માણ થાય છે, એ જ મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ વાળો છે. નિરોધો મુક્તિ રાષ્ટ્રયઃ, જ્યારે આ સૃષ્ટિ પૂર્ણ થાય ત્યારે નિમિત્ત પ્રલય થાય ત્યારે નાશ કરી નાખે, નાશ કરીને બધું લીન કરી નાખે. અરે આ તો નિમિત્ત પ્રલય, પણ આત્યંતિક પ્રલય થાય ત્યારે તો બધું જ લીન થઈ જાય, કશું જ રહેવા પામે, બધું નિરોધને પામે, બધું લીન થઈ જાય. એવું મહા આશ્ચર્ય કે મહાન ઐશ્વર્ય ગમે ત્યાંથી જણાતું હોય, આણે પ્રલય કર્યો કે આણે પ્રલય કર્યો કે આણે કોહાય એને કર્યો જણાતો હોય, પરંતુ આખી એની અંદર પણ સામર્થ્યની શક્તિના દેનારા તો મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જ છે. એ વતે જ આ બધી ઘટનાઓ ઘટી છે, એ વિના કોઈ કાંઈ જ કરવા સમર્થ ન થાય. એમ જે દઢ થાય, મહારાજ કે સમાધિ થાય તોય ભલે અને સમાધિ ન થાય તોય ભલે, એ નિર્વિકલ્પ સમાધિ વાળો જ જાણવો. અને મહારાજ કે એવા જે પરમાત્મા છે એ સર્વ રીતે જેના આશ્રય રૂપ મનાણા છે, સર્વ રીતે એમ મનાણું છે કે બસ આ જ મને સુખના દેનારા દુઃખના દેનારા, મુક્તિ આપે તો આ અને કદાચ બદ્ધતા પ્રેરે તોય પણ આ, મને અક્ષરધામની અંદર તેડી જાય તો આ જ મૂર્તિ દ્વારા જાઓ અને કદાચ નરકમાં નાખે તો આની જ વાતને મંજૂર કરું. આમ દ્રઢીકરણ જે થઈ જાય એવો જે ભક્ત છે એને કદાચ સમાધિ ન થતી હોય તોય પણ મહારાજ કે એને નિર્વિકલ્પ સમાધિ વાળો જ જાણવો. મહારાજ કેવા શબ્દ મૂક્યા જો, મહારાજ કે કદાચ એને પ્રાણલીન થાય તોય ભલે અને પ્રાણલીન ન થાય તોય ભલે, પરંતુ જેના મગજની અંદર આ વાત બહુ સ્પષ્ટ સમજાણી છે કે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય એ જ મારા મોક્ષ કરતલ છે, અને એ પ્રત્યક્ષ પુરુષોત્તમનો દ્રઢ નિશ્ચય ન થયો હોય ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, નિશ્ચય થયો હોય તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ, પ્રત્યક્ષ કોને કહેવાય ખબર, હામી હોય એને પ્રત્યક્ષ કહેવાય. તો સામે જે બેઠી મૂર્તિ એટલે મહારાજ પોતે, એને દઢ નિશ્ચય હોય મહારાજ કે, એમાં કોઈ સંકલ્પ વિકલ્પ ને માગ જ ન હોય. કેવું દ્રષ્ટાંત મહારાજ આપ્યું. મહારાજ કે આ નક્કી કોઈ કરી નાખે, આંબાનું વૃક્ષ બને, આંબો છે, આંબો છે, પછી પોહવાય એમ થાય, કદાચ કોઈ ખુલ્લી તલવારી દેખાડીને એમ કે બોલ વાવળ્યો છે ને, તમે ધડથી મસ્તક અલગ કરી નાખીશ, તો કદાચ બીકમાં એ મોઢેથી બોલે કે બાવળિયો છે, પણ હૃદય કોઈ દી બાવળિયા તરીકે કબૂલ કરે, આ બોજ છે. મારે એવો દ્રઢ જેને નિશ્ચય થાય, એમાં કદી પણ વિકલ્પ ન હોય, તો મહારાજ એવો જે ભક્ત છે એ ગુણાતીત જ સમજવો. એમ માનો કે આજ ગુણાતીત નહીં હોય, પણ ભગવાન આટલા સદ્ધરજી સમજે છે, તો કાલે ગુણાતીત થશે, થશે ને થશે. જે વાત મહારાજે વડતાલના પાંચમા વચનામૃતમાં પણ કીધી, મહારાજ કે અવશ્ય એક દાડો એ ગુણાતીત થશે, કારણ કે એને ભગવાનનો પાવર કે ભગવાનનો કેપ હૃદયમાં ભરેલો છે, તો એનું ફળ એને અવશ્ય મેવું મળશે. એ સાચો નિર્વિકલ્પ સમાધિવાળો ભક્ત કહી શકાય. મહારાજ મને પ્રત્યક્ષ શબ્દ મૂક્યો ને એમાં મારી પાસે તમને ગોટાળો થશે કે આપણે એમ કીધું હા મેં બેઠા એ જ પ્રત્યક્ષ છે, તો મનમાં થાય તો આજ તો પરોક્ષ થઈ ગયા ને હવે. પણ મહારાજ તો સદૈવને માટે પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છે. કારણ કે પ્રત્યક્ષ પ્રગટ માટે શાસ્ત્રોનો મત છે, એવો મત છે કે ભગવાનનો એક અવતાર થાય પછી બીજો અવતાર થાય, એની વચ્ચેનો જે ગેપ છે, ખાલી ગેપ છે, ત્યાં સુધી પૂર્વે જે અવતાર થયો એને પ્રગટ જ કહેવાય. એ અવતારને પ્રગટ કહેવાય. એક વાત બતાવી, બીજી વાત એવી બતાવી સુધી કે એકવાર ભગવાનનો અવતાર થાય પછી માનો કે કાળાંતર સુધી બીજો અવતાર ન થાય તો પૂર્વે થયેલો જે અવતાર છે એને 10,000 વર્ષ સુધી પ્રગટ તરીકે સ્વીકારવા. બીજો અવતાર જયારે થાય ત્યારે પૂર્વનો જે અવતાર છે પરોક્ષ બને છે, અને પછી થયેલો જે અવતાર એ પ્રત્યક્ષ કે પ્રગટ બને છે. તો એમાં વળી બીજો સંકલ્પ થશે, તો પછી મહારાજ આપણે પ્રગટ કહીએ છીએ, હવે બીજો અવતાર થશે એટલે મહારાજ પરોક્ષ થઈ જશે ને. આપણે તો કહી જાય તો સદૈવ પ્રગટ પ્રગટ ને પ્રગટ છે, તો એનું કેમ? તો શાસ્ત્રો એક ત્રીજો મત આપ્યો કે એક અવતાર થયો હોય પછી બીજો અવતાર થાય તો પૂર્વનો અવતાર પરોક્ષ થાય, પણ ક્યારે? તો કે જે પૂર્વનો અવતાર હોય એના કરતા વિદ્યમાન વર્તમાન કાળમાં થયેલો અવતાર પૂર્વેના અવતાર કરતા મોટો હોવો જોઈએ. જો વર્તમાન કાળમાં થયેલો અવતાર એ પૂર્વના અવતાર કરતા નાનો હોય તો પૂર્વનો અવતાર પ્રગટ પ્રગટ ને પ્રગટ જ રહે છે. આપણે એટલા માટે દાવો કરીએ છીએ કે મારા સદૈવને માટે પ્રગટ રહે છે, કારણ કે મહારાજ એ સર્વોપરિ નારાયણ છે, એથી પર કાંઈ તત્વ છે જ નહીં. તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી કદાચ અવતારો હજારો થાય, પરંતુ આથી મોટો કોઈ અવતાર થનાર નથી. માટે આ પુરુષોત્તમ નારાયણ તો પ્રગટ પ્રગટ ને પ્રગટ જ છે, અને પ્રગટ જ રહેવાના. એટલે અદભુત વાત મહારાજ અહીંયા બતાવી રહ્યા છે. મહારાજ કે એવી જેને પ્રગટની વિશે પ્રતીતિ છે એવા ભક્તને સમાધિ ન થતી હોય, તેમ છતાંય પણ એને નિર્વિકલ્પ સમાધિ વાળો જાણવો. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો, જે મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? દીનાનાથ ભટ્ટનો પ્રશ્ન છે, વિદ્વાન માણસનો પ્રશ્ન છે કે મહારાજ મનમાં સંકલ્પ વિકલ્પ થાતો ને ટાળવા મહેનત કરે, ન ટળે તો ભક્તની સ્થિતિ શું સર્જાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કૌરવોને અને પાંડવોને યુદ્ધ કરવાનો આરંભ થયો ત્યારે કૌરવો અને પાંડવોએ વિચાર્યું છે આપણે એવે ઠેકાણ યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય, એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું, ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ, ને રાજ થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય, તે પછી એક જન્મે અથવા તો બે જન્મે અથવા તો ઘણે જન્મે પણ અંતે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખલો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિમાન હોય તેને તો પોતાના કલ્યાણ અર્થે મન સાથે જરૂર વેર બાંધવું, પછી મનને જીતશે તો પણ સારું છે ને મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે, તેમાં અંતે જાતા સારું છે. તે માટે જે કલ્યાણ ઈચ્છે તેને તો મન સાથે જરૂર વેર બાંધવું. બહુ જોરદાર વાત મહારાજ બતાવી. અહીંયા ભક્તો આગળનો પ્રશ્ન ચાલ્યો આવે છે એવું થોડુંક અનુમાન બાંધી લેવું પેલા, કે મનની સાથે વેર લેવાની બાબત. અહીંયા મહારાજની સાથે દિનાનાથ ભટ્ટ જે પ્રશ્ન ઉત્તરી કરે છે એમાં મનની સાથે વેર કરવાની વાત કરે છે, પણ આગલી વાત એમાં સંમલિત છે. કેવી રીતે? તો કે નિશ્ચય છે એમ આભ્યંતર સ્વીકારી લેવું, એમ કે નિશ્ચય વાળો ભક્ત તો છે જ, પણ માનો કે અંતસ્કરણની સામે કે મનની સામે સંપૂર્ણ વિજયતા પ્રાપ્ત વિજય પ્રાપ્ત કરી શક્યો નથી એવો ભક્ત છે, એની શું સ્થિતિ થાય? એવો પ્રશ્ન અહીંયા દિનાનાથ ભટ્ટ પૂછે છે, એમ સમજી લેવું, એમ નથી એને સોખોટ નથી કરી, એમ કે નિશ્ચય છે અને પછી મન સામે ન જીત્યો તો એનું શું થાય, એમ ભલે પ્રશ્ન ન કર્યો હોય પરંતુ આગલો પ્રશ્ન આની સાથે જોઈન્ટ જ છે એમ માનવું. કારણ કે નિશ્ચય ન હોય અને પછી મનને ન જીતે અને યોગ ભ્રષ્ટ થાય એ વસ્તુ ઉભી રહે, એટલે કે નિશ્ચયનો પાયો તો પહેલો મજબૂત છે જ, એમ સમજીને દિનાનાથ ભટ્ટે પ્રશ્ન કર્યો છે. સમજવું કે નિશ્ચય પરિપૂર્ણ છે, ભગવાનને સર્વોપરી જ સમજે છે, કદી સ્વપ્નમાં પણ સંકલ્પ થતો નથી, દેશકાળમાં પણ મન ભ્રાંતિને પામતું નથી. ન તો દેશકાળમાં છે ને મન ભ્રાંતિને પામી જાય, મનમાં સંકલ્પ વિકલ્પ થઈ જાય કે મારા ભગવાન હશે કેમ, અરે એક ભગત તો મને કે આ વડતાલનું ચાલે છે અને જો હરખું ન થયું તો હું તો કંઠી તોડી નાખવાનું. કે મેં કીધું તારા જેવા બધા ભેગા થઈ જાય ને તો કોઈ હરખું ન થાય, કારણ કે સંઘર્ષની પાછળ પીઠબળ નિષ્ઠાનું હોવું જોઈએ, સંઘર્ષની પાછળ પીઠબળ નિષ્ઠાનું હોવું જોઈએ, સંઘર્ષની પાછળ પીઠબળ જેને નિષ્ઠાનું હોય એ જ વિજય પ્રાપ્ત કરી શકે. તારે નિષ્ઠા જ નથી, તાર તો નિષ્ઠા જ નથી તો તારા જેવા કદાચ 500 ને 5 લાખ ભેળા કરીએ તો પરિણામ કે થયા કે, એટલે ગમે તેવો વિપરીત દેશકાળની અંદર પણ નિષ્ઠામાં તો ડગમગાટ ભગવાનના ભક્તને હોવો જ ન જોઈએ. અને નિષ્ઠામાં ડગમગાટ છે ને એ ભગત જ નથી, બોલો. એમ મહારાજે મધ્યના 9માં કીધું, મહારાજ કે ગુણ બુદ્ધિ વાળો જાણવો પણ એને હરિભગત માનવો નહીં. મહારાજ કે એટલે કહીએ છો અમે, મહારાજનો મત તો જો આ વાતનો વિચાર કરો ને તો એવો થાય કે સુખ દુઃખમાં ક્યાંક દોરો કરાઈ આવી, સુખ દુઃખમાં બીજી ત્રીજી માનતા થઈ જાય તો આપણે હજી હરિભગત થયા ને તો ગુણ બુદ્ધિ વાળા છીએ. ગમે તેવો વિપરીત દેશકાળની અંદર પણ દેનાર હોય તું, લેનાર હોય તું જ, તારે સુખ આપવો હોય તો સુખ આપ ને દુઃખ આપવો હોય તો દુઃખ આપ, માગીશ તોય પણ તારી પાસે માગીશ અને હારીશ તો પણ તારી આગળ હારીશ, જીતીશ તો પણ તારી આગળ જીતીશ, બાકી દુનિયાની સાથે મને કોઈ મતલબ નથી. આવો જેને ઠેરા હોય અને જગતની પાસે કદી જ એની માંગણી ન હોય, માને કોઈ એમ કે અહીંયા તમે જાઓ તો જબરું ઐશ્વર્ય દેખાડે, આમ કરી દે તેમ કરી દે, એનું આપેલું મારે જોતું નથી. આવી જેની નિષ્ઠા જોરદાર છે એવો ભગવાનનો ભક્ત, એવો જે ભગવાનનો ભક્ત છે એને મનની સાથે વેર બાંધ્યું અને માનો જીત્યો તો મુક્ત થઈ જ ગયો. દિનાનાથ ભટ્ટનો પ્રશ્ન એવો, જીત્યો તો મુક્ત થઈ જ ગયો એમ, પણ માનો કે લડે રાખે છે ને એમ કરતા કરતા દેશનું આયુષ્ય આવી ગયું, શરીરનું આયુષ્ય આવી ગયું અને ન જીત્યો તો આવો પ્રશ્ન આમાંથી તને ઘણાનો હોય કે મળો આપણે ઘણો દાખલો કરીએ છીએ પણ મનના સંકલ્પ વિકલ્પ તો વિરામ પામતા નથી તો પછી મળો મોક્ષ થશે કેમ એમ. તો મહારાજ એવું કહે છે, મહારાજ કહે કે એકવાર એડમિશન મળી જાય ને તમને ખબર મેડિકલ કોલેજનું કેવું છે, એડમિશન મેળવું જ કઠણ છે, એડમિશન મળી ગયો એટલે ડોક્ટર થઈ જ ગયો, પછી કદાચ એટીકેટ આવે 2 વર્ષ વધારે કરે પણ ડોક્ટર તો થઈ જ જાય, MBBS સુધી તો પહોંચી જ જાય. એમ નિષ્ઠાનો જેને પાવર છે એવો ભક્ત માનો મનની સામે લડતા લડતા કદાચ ન જીત્યો, મન સામે ન જીતી શક્યો, દેશનું આયુષ્ય શરીરનું આયુષ્ય આવી રહ્યું તો મહારાજ કે યોગ ભ્રષ્ટ થશે, ફરીવાર જન્મ ધારણ કરે, ફરીવાર જન્મ ધારણ કરે, પાછો એ દાખલો શરૂ કરશે, 1 જન્મે 2 જન્મે 10 જન્મે પણ અંતે ભગવાનને પામશે. એટલે હવે કઈ ચિંતા નથી ને, ઉપાધિ ગઈ ને કદાચ આ ફેરી મેળ ન પડ્યો બીજી વાર મેળ ન પડે ત્રીજી વાર, એવો ઠેરાવ કરો છો ને ભરતભાઈ? ડોક્ટર ભરતભાઈ ના પાડે છે એવો ઠેરાવ નથી કરવો કે, અને હકીકત એવી ભૂલ પણ ન કરાય, એવી થાપ પણ ન ખવાય, એવી ભૂલ કરાય નહીં, કારણ કે દેશકાળ માણસના મોક્ષ પર બહુ મોટો આધાર રાખે છે, દેશકાળને અવલંબન કરીને મુમુક્ષના મોક્ષને બહુ મોટો સંબંધ છે, માનો કે આ ફેરે આપણને આ મનુષ્ય શરીર મળ્યું અને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા બધી વસ્તુ સાનુકૂળ થઈ અને થાપ ખાઈ ગયા અને ખટકો ન રાખ્યો અને કાચું રહી ગયું, ફરીવાર જન્મ તો મળે પરંતુ તે દાડે એવો દેશકાળ પ્રાપ્ત થાય કે કેમ, તે દાડે આ માર્ગે હાલી હગાય કે કેમ, એ બહુ મોટો પ્રશ્નાર્થ આવીને ઉભો રહી જાય. અને માનો તે દાડે જો એને હરખો યોગ ન થયો તો મનુષ્ય શરીર એક જ એવું છે, એક શરીર એવું છે કે જે શરીરમાં નિર્માણે થાય અને પતન પણ થાય. નિર્માણે મનુષ્ય શરીરમાં થાય, પતન પણ મનુષ્ય શરીરમાં થાય, બીજે ક્યાંય નો થાય. જો ને આ માણસ મરે પછી મુક્ત માણસ થાય છે ને, કોઈની ભેંસિયા મુક્ત થાય? જો કે મહારાજની વાત પર જુદી જો હોવ, મહારાજે તો શાસ્ત્રની ઉપર પણ લીટા મારી દીધા, નતર શાસ્ત્ર માત્રનો મત એવો છે કે માણસનો જ મોક્ષ થાય, પણ મહારાજ તો બળદની ઉપાડી ગયા, બકરાની ઉપાડી ગયા, બોલો. પણ એ તો કૃપા સાધ્ય વાત થઈ, કૃપા સાધ્ય વાત થઈ. બાકી સનાતન સિદ્ધાંત પ્રમાણે તમે જોવો તો માણસનો જ મોક્ષ થાય, માણસ સિવાય કોઈનો ન થાય, માણસ સિવાય કોઈનો મોક્ષ ન થાય, એમ માણસ સિવાય બીજા કોઈનું પતન ન થાય. યાદ રાખજો, માણસ સિવાય કોઈનું પતન ન થાય. બકરી મરે પછી એને જમપુરી જવાનું ન હોય, બકરી મરે એટલે તરત ગધેડી થઈ જાય, તો એનું કન્ટિન્યુઅસતા હોય ને 84 લાખમાં, એક દેહ પૂરો થાય એટલે તરત બીજો મળી જાય, બીજો મળી જાય પૂરો થાય તરત ત્રીજો મળી જાય. પણ માણસને એવું થઈ શકે, અને માણસ જો મનુષ્ય શરીરની અંદર ભગવાનનું ભજન કરે અને ખરેખરો ખબરદાર બની મંડે તો દેહને મુક્તાની સાથે ભગવાનના ધામને પામે. અને એમ જો ન થાય તો મર્યા પછી જો બહુ સ્વાસનિક હોય તો ભૂત થાય. ઘણા કે અમારા કાકા ભૂત થયા, સમી હેરાન બહુ કરે છે. એક ભગત હમણાં જે મુંબઈ ગયા ને તે મને કહેતા હતા, મને કે સ્વામી મારા કાકા છે ને એ ભૂત થયા છે ને એવા હેરાન કરે, એવા હેરાન કરે છે, તે કોઈ રીતે હરખું નથી આવવા દેતા. મેં કીધું હું હરખું નથી આવવા દે, એ કે ધંધો હરખો ન આવવા દે, ઘરમાં હરખું આવવા ન દે. એ કે મારા દીકરાને ત્રણ વાર પરણાવ્યો અને ત્રણ વાર છૂટાછેડા કરવા પડ્યા, કે હવે કે ચોથી વાર કોઈ આપતું નથી, કે ચોથી વાર તો ભાઈ ન જ આપે ને. અને કે સ્વામી એટલો બધો હેરાન પરેશાન થઈ ગયા છીએ તો હું વિકલ્પ. મેં કીધું પહેલા એક કામ કરો, તમે ખરેખર ભગત થાવ, ને તો તમે એને જોઈન્ટ થઈ જાઓ, કારણ કે કાકા લઈ જાહે. પહેલા તો કાકા તમને અડી ન હોય એવા મજબૂત તો થાવ, તમે પહેલા મજબૂત થાવ અને ભગવાનનું ભજન કરો. અને પછી નિવારણના ઘણા બધા ઉપાય છે, ગઢપુરની અંદર જઈને તમે હરોળ કરો તો પણ મુક્તિ સંભવિત બની શકે, તમે એની પાછળ શ્રીમદ સત્સંગનું પારાયણ કરાવો તો પણ મુક્તિ સંભવિત બની શકે. મુક્તિના ઘણા બધા ઉપાયો છે, પરંતુ પહેલા તમે સ્વયં થરા ખરખા થાવ, તમને એવા ઉપાયો સૂઝશે. એટલે મારો તો એનો મતલબ કે માણસ જ મર્યા પછી ભૂત થાય. કોઈએ ફરિયાદ હજી સુધી કરી નથી, અમારી ભેંસનો પાડો મરીને ભૂત થયો છે, હેરાન હેરાન કરે છે. કહો તમારા ગામમાં છે કોઈને તકલીફ એવી કે પાડો વળગ્યો છે? બાપા વળગ્યા છે એવા ઘણા છે બિચારા, પણ પાડો વળગે એવું બને? કારણ કે મનુષ્ય શરીર એક એવું છે કે એને કર્મ લાગે છે. કારણ કે ભગવાને બધી યોનિ બનાવ્યા પછી મનુષ્ય શરીર બનાવ્યું, મનુષ્ય શરીર બનાવ્યું પણ ભગવાને બહુ જ ગમ્યું, એમ બહુ ગમ્યું, એટલું બધું સરસ ભગવાનને ગમ્યું, ભગવાનના મનમાંથી બહુ સરસ બહુ સરસ મનમાં વળતો વિચાર થયો, આટલું સરસ શરીર બન્યું તો મારે આને કાંઈક વિશેષ આપવું જોઈએ. અને પછી ભગવાને વિશેષ આપ્યું, બધા કરતા માણસને કાંઈક વિશેષ આપ્યું, સામાન્યપણે તો બધાને આપ્યું પણ માણસને કાંઈક વિશેષ આપ્યું. શું વિશેષ આપ્યું છે? બુદ્ધિ આપી બધા કરતા, બાકી સામાન્ય બુદ્ધિ તો બધામાં હોય. તમે હાથમાં પથ્થર લો કૂતરો ભાગી જાય, એ બુદ્ધિ ત્યાં નહીં છે. હાથમાં રોટલો દેખાડો દોડતો દોડતો, એ બુદ્ધિ ત્યાં નહીં છે, એ બધી સામાન્ય બુદ્ધિ છે. પરંતુ આમ કરે તો મોક્ષ થાય, આમ કરે તો મોક્ષ બગડી જાય, એ બુદ્ધિ કોની પાસે છે? માણસની પાસે જ છે. તો હવે માણસને એ બુદ્ધિ વિશેષ આપે, બીજાને ન આપે તો પાછો ભગવાન અન્યાય કર્યો કહેવાય ને? ભગવાન અન્યાય કરી ન હગે. એટલે ભગવાન એક તો કીધું તમને બધાને કન્ટિન્યુઝમાં તમારો નંબર લગાડશું, તમે ચિંતા નહીં કરો, 84 લાખ યોનીમાં એનો તમારો નંબર લાગશે. તો પાછી કોઈક ફરિયાદ નોંધાઈ હોય ને, એ તો વાત તમારી બરાબર છે, પણ 84 લાખ યોનીમાં અત્યારે સીધે સીધો જેને માણસ દેહ મળી ગયો એને તો વધારે બેની ફીટ ને, અમારો કીધી મેળ પડે? માટે કોઈની સાથે અન્યાય ન થાય એવું કરો. પછી ભગવાને કીધું સારું એવું કરીએ. અને પછી ભગવાને જીવાત્માને માથે કર્મ નાખ્યું મનુષ્ય શરીરમાં, કે તમને આ મનુષ્ય દેહ આપ્યો છે, બુદ્ધિ આપી, સાથે કર્મ નાખું છું, તમે સારું કરશો તો મુક્તિ કક્ષાને પામશો અને જો નબળું કરશો તો અધોગતિને પામશો. એટલે જમપુરી માણસની માથે, ભૂતિઓની માણસની માથે બધાય દંડ છે, મનુષ્ય શરીર પછી છે, બાકી બીજા બધા શરીરમાં તો કન્ટિન્યુઅસ થાય, એમને ચાલુ ચાલુ રહે છે. આ દે પડે એટલે બીજો મળે, બીજો પડે એટલે ત્રીજો પડે મળે. એટલે કહેવાનો મતલબ આપણો ત્યાં અટકતો હતો કે આપણે હવે બીજા જન્મને વાયદે રહેવાય, ને બીજા જન્મને વાયદે રહીએ, અને એમાં માનો કે એવી કોઈ જગ્યાએ જન્મ આવી જાય કે જેથી કે નબળો સંઘ પ્રાપ્ત થઈ જાય, નબળા દેશકાળ પ્રાપ્ત થાય, તો એ વખતે આપણી લાઈન ફંટાઈ જાય અને બલબલાના મૃત્યુ લોક છે એ કેવો છે, ગુંદરિયો લોક, અક્ષરધામનો મુક્ત આવે અંતે ફસાય જાય એવો આ લોક છે. તમે વિચારો, નાવલી ગામના કશ્યાભાઈ અક્ષરધામનો મુક્ત હતા તોય પણ ફસાઈ ગયા, એમ હરિલીલા અમૃત ગ્રંથ બતાવે છે. ને તો જેનો અવતાર સ્વયં ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી હતો, બોલો, મારે સ્વયં લાલદાસને કહ્યું હતું કે તમે ચિંતા ન કરો, જાઓ અમે તમને આશીર્વાદ આપીએ છીએ, તમારી ઘેરે અક્ષરધામનો મુક્ત આયુ જન્મ ધારણ કરશે. બોલો, આવો આશીર્વાદ સ્વયં ભગવાન સ્વામિનારાયણ આપ્યો હતો, જન્મ ધારણ કર્યો, પરંતુ તેમ છતાંય નિરાકારવાદીનો સંગ થયો, ભગવાનને નિરાકાર માનવા માંડ્યા. અક્ષરધામનો મુક્ત જો ફસાઈ જાય તો આપણે તો ફસાઈ જાય એમ શું કેવું કહો. માટે આને આ દેહ કરીને ભગવાન સુધી પહોંચવું છે એવો નિર્ધાર કરી અને ખબરદાર બનીને જો મંડે તો મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે અવશ્ય મેં ભગવાનના ધામ સુધી પહોંચી શકે, પહોંચી શકે અને પહોંચી શકે. પણ કોઈના મને એમ સંકલ્પ થયો કે આપણે માનો એ કક્ષા ન પ્રાપ્ત કરી તો આ કરેલો દાખલો આપણો નિષ્ફળ જાય ને, એવો મનમાં વિચાર ન થાય અને હિંમત ન હારી જાય. એટલા માટે મહારાજ કહે છે કે આ જન્મે મેળ નહીં પડતું યોગ ભ્રષ્ટ થાય, બીજા જન્મે ત્રીજા જન્મે મેળ પડશે, એમ મહારાજ જીવાત્મા હિંમત ન હારે એટલા માટે કરે છે. બાકી મહારાજનો મત તો સ્પષ્ટ એવો જ છે કે બીજા જન્મને વાયદે રહેવું નહીં, બીજા શરીરને વાયદે રહેવું નહીં, આને આ દેહ કરીને ભગવાન સુધી પહોંચવું છે એવો ભગવાનનો ભક્ત નિર્ધાર કરે. અને કોઈ પણ વસ્તુ નિર્ધાર કરે ને આમ લિંગટ ગાંઠ વાળે ને, એનો વેગ બહુ જોરદાર હોય છે, પણ એને લિંગટ ગાંઠ વાળવી પડે અને નક્કી કરવું પડે, પછી દેહના સુખામે નથી જીવવું, દેહના દુખામે નથી જોવું, મારો લક્ષ તે ભગવાન છે એમ માની મંડે તો અવશ્ય મેવ છેલ્લો જન્મ સત્સંગના પ્રતાપે થઈ શકે છે. આવા સર્વોપરી ભગવાન મળ્યા માટે થઈ શકે છે. અદભુત વાત મહારાજે વડતાલના પહેલા વચનામૃતમાં કરી, એની સાથે પહેલું વચનામૃત પૂર્ણ થતાની સાથે આપણો આજનો ટાઈમ અહીંયા પૂર્ણ થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.